એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ભાષા કેટલી અદ્ભુત છે નહીં? આપણે શબ્દો વાપરીએ છીએ અને મોટાભાગે તેનો સીધો સ્પષ્ટ અર્થ જ લઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક એવું બને કે શબ્દનો સીધો અર્થ જરાય બંધ ન બેસે, છતાં આપણે આખી વાત સમજી જઈએ છીએ. જેમ કે કોઈ કહે, મારો ભાઈ તો સિંહ છે, તો શું તે ખરેખર જંગલનો રાજા બની ગયો? ના, બિલકુલ નહીં. આપણે તરત સમજી જઈએ છીએ કે અહીં એની બહાદુરીની વાત થાય છે. આ થાય છે કેવી રીતે? શું શબ્દોમાં ખરેખર આવી કોઈ ગૂઢ શક્તિઓ રહેલી છે, કે પછી આ બધો આપણી સમજણનો જ ખેલ છે? આજના આ વિશ્લેષણમાં આપણે ભાષાની આ જ જાદુઈ શક્તિ, જેને શાસ્ત્રોમાં લક્ષણા કહેવાય છે, તેને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે જે સ્ત્રોત છે તે આ ખ્યાલ, તેના નિયમો અને તેની પાછળના જે રસપ્રદ વિચારો છે તેની બરાબર છણાવટ કરે છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણો હેતુ એ સમજવાનો છે કે શબ્દો પોતાના મૂળ અર્થની જે સીમા છે એ ક્યારે અને શા માટે ઓળંગે છે, અને એ ઓળંગવા પાછળ કયા નિયમો કામ કરે છે. આપણી રોજબરોજની વાતચીતમાં પણ આ લક્ષણા કેવી રીતે વણાયેલી છે એ જાણીને કદાચ આશ્ચર્ય પણ થશે. શરૂઆત કરીએ એ જાણીતા ઉદાહરણથી જે આપણે ઘણીવાર સાંભળ્યું હશે. મારું ઘર રસ્તા પર જ છે. હવે કોઈનું ઘર રીતસર રસ્તાની વચ્ચોવચ્ચ તો ન હોય, એ તો શક્ય જ નથી. છતાં સાંભળનાર તરત સમજી જાય છે કે કહેવાનો મતલબ છે ઘર રસ્તાની બિલકુલ પાસે, એકદમ કિનારે આવેલું છે. આ જે મુખ્ય અર્થ જેને શાસ્ત્રોમાં વાચ્યાર્થ કહે છે, એને બદલે આપણે બીજો બંધબેસતો અર્થ તારવીએ છીએ જેને લક્ષ્યાર્થ કહે છે. તે શક્ય બને છે લક્ષણા નામની શબ્દશક્તિથી.
હા, બરાબર.
અને જે શબ્દનો આવો ગૌણ અર્થ લેવાય તેને લાક્ષણિક શબ્દ કહેવાય.
તમે બરાબર મુદ્દા પર આવ્યા છો, પણ એ સમજવું જરૂરી છે કે આ કંઈ અમસ્તું, મનફાવે તેમ નથી થતું. જો ગમે તે શબ્દનો ગમે તેવો બીજો અર્થ કાઢવાની છૂટ હોય તો ભાષામાં તો અંધાધૂંધી સર્જાય. કોઈની વાત કોઈ સમજી જ ન શકે, ખરું ને?
સાચી વાત છે, વ્યવહાર જ અટકી જાય.
એટલે જ ભારતીય કાવ્યશાસ્ત્રના મોટા વિદ્વાન મમ્મટે સ્પષ્ટ કર્યું છે કે લક્ષણા ક્યારે પ્રવર્તે, એટલે કે શબ્દનો મુખ્ય અર્થ છોડીને બીજો અર્થ ક્યારે લઈ શકાય. એ માટે એમણે ત્રણ ચોક્કસ શરતો આપી છે જે પૂરી થવી જરૂરી છે.
ત્રણ શરતો કઈ કઈ?
પહેલી શરત છે મુખ્યાર્થ બાદ.
મુખ્યાર્થ બાદ?
હા, એટલે કે શબ્દનો મુખ્ય સીધો અર્થ જે તે વાક્યના સંદર્ભમાં બંધ બેસતો ન હોય, તેમાં કોઈ અડચણ આવતી હોય.
મુખ્ય અર્થમાં રૂકાવટ, એમને.
બિલકુલ. બીજી શરત છે તદયોગ.
તદયોગ?
હા, તદયોગ. એટલે કે જે મુખ્ય અર્થ છે અને જે બીજો અર્થ એટલે કે લક્ષ્યાર્થ આપણે લેવા માંગીએ છીએ તે બંને વચ્ચે કોઈક તાર્કિક સંબંધ હોવો જોઈએ, કોઈક કડી હોવી જોઈએ. અને ત્રીજી શરત છે રૂઢી અથવા પ્રયોજન.
રૂઢી અથવા પ્રયોજન?
એટલે કે શબ્દનો આવો લાક્ષણિક પ્રયોગ કાં તો ભાષામાં એટલો પ્રચલિત થઈ ગયો હોય કે પરંપરા બની ગયો હોય, એ થઈ રૂઢી. અથવા તો બોલનાર વ્યક્તિએ કોઈ ખાસ હેતુથી કોઈ ચોક્કસ ભાવ કે અસર ઊભી કરવા માટે એટલે કે પ્રયોજનથી એવો પ્રયોગ કર્યો હોય. આ ત્રણ શરતો મુખ્યાર્થ બાદ, તદયોગ અને રૂઢી કે પ્રયોજન એક સાથે સંતોષાય ત્યારે જ લક્ષણા શક્ય બને.
બરાબર. તો ચાલો આ ત્રણેય કસોટીઓને જરા વધુ ઝીણવટથી જોઈએ. પહેલી શરત મુખ્યાર્થ બાદ. તમે કહ્યું એમ મુખ્ય અર્થમાં અડચણ. સ્ત્રોતોમાં આ માટે ક્લાસિક ઉદાહરણ અપાયું છે સંસ્કૃતનું, ગંગાયામ ઘોષઃ.
હા, ગંગાયામ ઘોષઃ.
એનો અર્થ થાય ગંગા નદી પર કે માં વસવાટ. હવે સાધારણ બુદ્ધિથી વિચારીએ તો નદીના વહેતા પાણીના પ્રવાહમાં કોઈ કાયમી વસવાટ કેવી રીતે કરી શકે? કોઈ ઝૂંપડું બાંધીને ત્યાં રહી શકે? ના,
અશક્ય છે.
તો અહીં ગંગા શબ્દનો જે મુખ્ય અર્થ છે એટલે કે પ્રવાહ, તે વસવાટ ક્રિયા સાથે બંધ બેસતો નથી. અહીં મુખ્ય અર્થમાં બાધા આવી. આથી આપણે સમજી જઈએ છીએ કે કહેવાનો અર્થ ગંગા નદીના કિનારા પર વસવાટ એવો હોવો જોઈએ.
બરાબર. તમે જે ઉદાહરણ આપ્યું ગંગાયામ ઘોષઃ, તેમાં મુખ્ય અર્થ અને વાક્યના બીજા શબ્દો વચ્ચે વાસ્તવિક ભૌતિક રીતે મેળ નથી બેસતો. પ્રવાહ પર વસવાટ શક્ય નથી. આવા બાંધને અન્વયવાદ કહે છે, જ્યાં શબ્દોના અર્થોનો સીધો અન્વય એટલે કે જોડાણ કરવામાં તકલીફ પડે.
અન્વયવાદ.
હા, પણ મુખ્યાર્થવાદ હંમેશા આટલો પ્રત્યક્ષ કે ભૌતિક નથી હોતો. ક્યારેક બાદ તાત્પર્યવાદના રૂપમાં હોય છે.
તાત્પર્યવાદ એ શું છે?
તાત્પર્યવાદમાં એવું છે કે શબ્દોનો સીધો અર્થ લઈએ તો વાક્ય કદાચ તાર્કિક રીતે ખોટું ન પણ હોય, પણ જો એ સીધો અર્થ લઈએ તો બોલનારનો જે કહેવાનો આશય છે, જે તાત્પર્ય છે, તે પૂરેપૂરું સચવાતું નથી. એમાં કંઈક ખૂટતું લાગે.
ઓહ, એ લસપ્રદ છે. એટલે કે વાક્ય પોતે કદાચ ખોટું નથી, પણ કહેનારનો ઈરાદો જુદો છે. પેલું ગાંઠિયાવાળું ઉદાહરણ અહીં બંધ બેસશે. સ્ત્રોત જણાવે છે કે કંદોઈની દુકાનેથી ગરમાગરમ ગાંઠિયા લઈને જતા છોટરાને કોઈ વડીલ શિખામણ આપે, બેટા સંભળીનું ધ્યાન રાખજે.
હા હા, એ બરાબર ઉદાહરણ છે.
હવે આ વાક્યનું સીધો અર્થ લઈએ તો કોઈ વાંધો નથી. સંભળી શિકારી પક્ષી છે, ગાંઠિયા ઉઠાવી જઈ શકે છે, તાર્કિક રીતે શક્ય છે. પણ શું વડીલ ખરેખર એમ કહેવા માંગે છે કે કાગડો આવે તો ચાલશે, કે બિલાડી આવે તો વાંધો નહીં?
ના, બિલકુલ નહીં. એમનો ઈરાદો, એમનું તાત્પર્ય તો એવું છે કે ગાંઠિયા છીનવીને ખાઈ જાય એવા કોઈપણ પક્ષી કે પ્રાણીથી સાવચેત રહેજે.
અચ્છા,
તો અહીં સમડી શબ્દનો લક્ષ્યાર્થ થાય સમડી જેવા ગાંઠિયા ઝૂંટવી લેનારા બધા પક્ષીઓ કે જીવો. જો ફક્ત સીધો અર્થ લઈએ સમડી, તો વડીલના તાત્પર્યનો જે વ્યાપ છે, જે ઈરાદો છે, એ સીમિત થઈ જાય છે. એટલે અહીં તાત્પર્યવાદ થયો ગણાય.
ઉત્તમ ઉદાહરણ. હવે બરાબર સમજાયું તાત્પર્યવાદ શું છે.
હા, સ્ત્રોતોમાં આવું જ બીજું ઉદાહરણ છત્રીનહ યાંતિ પણ છે.
છત્રીનહ યાંતિ એટલે કે છત્રીવાળાઓ જાય છે. કલ્પના કરો કે વરસાદમાં 10 લોકો જઈ રહ્યા છે, એમાંથી 7 પાસે છત્રી છે અને 3 બિચારા પલળી રહ્યા છે. હવે જો કોઈ કહે કે છત્રીવાળાઓ જાય છે, તો એ વાક્ય ખોટું નથી. 7 જણ તો જાય જ છે ને છત્રી લઈને.
હા, એ તો સાચું.
પણ જો બોલનારનો ઈરાદો આખા 10-10 સમૂહને દર્શાવવાનો હોય, તો છત્રીવાળાઓ શબ્દનો સીધો અર્થ એટલે કે ફક્ત છત્રી ધારણ કરનારા એ ઈરાદાને પૂરો નથી કરતો. ત્યારે આપણે લક્ષણાથી અર્થ લઈએ છીએ કે છત્રીવાળાઓ અને એમની સાથેના છત્રી વગરના લોકો પણ જઈ રહ્યા છે, આખો સમૂહ. અહીં પણ તાત્પર્ય જાળવવા માટે લક્ષણાનો આશરો લેવાયો.
બરાબર. અને આ તાત્પર્યવાદનો જ એક વિશિષ્ટ પ્રકાર છે, વિપરીત લક્ષણા.
વિપરીત લક્ષણા. નામ પરથી લાગે છે કે આમાં અર્થ ઊંધો લેવાનો હશે, નહીં?
હા, બરાબર પકડ્યું.
જેમ કે પેલું ઉદાહરણ જે સ્ત્રોતમાં પણ છે, નાનકડી બકરીથી પણ ડરીને ભાગતા છોકરાને કોઈ મજાકમાં કહે, વાહ ધની છે તારી બહાદુરીને.
હા હા.
અહીં સાંભળનાર તરત સમજી જાય કે બહાદુરીનો અર્થ બહાદુરી નથી, પણ બરાબર એનાથી ઉલટો ડરપોકપણું એવો લેવાનો છે.
સાચી વાત.
અથવા તો કોઈ સતત આપણી ખોટી ટીકા કરતું હોય અને આપણે એને કટાક્ષમાં કહીએ, તમારા આવા મધુર વચનો સાંભળીને તો અમને આનંદ થઈ ગયો. અહીં પણ મધુર વચનોનો અર્થ કડવા કઠોર વચનો એમ જ લેવાય.
ચોક્કસ.
આ બંને કિસ્સામાં વાક્ય રચનામાં કોઈ ભૂલ નથી, પણ બોલનારનો ઈરાદો, એનો જે સંદર્ભ છે અને કટાક્ષનો જે સૂર છે, એ સ્પષ્ટ કરે છે કે અહીં શાબ્દિક અર્થથી વિપરીત અર્થ જ લેવાનો છે. આ પણ તાત્પર્ય સાચવવા માટે જ કરાય છે.
બરાબર.
તો પહેલી શરત થઈ મુખ્યાર્થવાદ, જે અન્વયવાદ કે તાત્પર્યવાદ રૂપે હોઈ શકે. હવે બીજી શરત પર આવીએ, જે છે તદ્યોગ.
હા, તદ્યોગ એટલે કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચેનો સંબંધ.
મુખ્ય અર્થમાં બાધા આવી એટલે આપણે બીજો અર્થ શોધીએ, એ તો નક્કી થયું ને, પણ એ બીજો અર્થ શું ગમે તે હોઈ શકે, એમ તો ના ચાલે ને.
પ્રવાહ છોડીને લક્ષ્યાર્થ ગંગા તટ લીધો, તો આ પ્રવાહ અને તટ વચ્ચે શો સંબંધ છે?
એ બંને એકબીજાની નજીક છે.
બરાબર. તેમની વચ્ચે સામીપ્ય એટલે કે નજીકતાનો સંબંધ છે. તટ એ પ્રવાહની એકદમ નજીક આવેલો છે. આ સામીપ્ય સંબંધના આધારે જ ગંગા તટ એવો લક્ષ્યાર્થ સ્વીકાર્ય બને છે. જો કોઈ સંબંધ જ ન હોત, તો આપણે પ્રવાહ પરથી તટનો અર્થ ન લઈ શકત.
એટલે કે કોઈ રેન્ડમ અર્થ નહીં, પણ મૂળ અર્થ સાથે જોડાયેલો જ કોઈ બીજો અર્થ લેવાય. સ્ત્રોતોમાં આવા બીજા સંબંધોના ઉદાહરણો પણ છે, ખરું ને?
હા, ઘણા છે.
જેમ કે કોઈ વાક્ય હોય, આખું ગુજરાત નવરાત્રિમાં ગરબે ઘૂમ્યું. અહીં ગુજરાત એટલે મુખ્યત્વે તો ભૌગોલિક પ્રદેશ.
હા, ભૂમિ.
પણ ગરબે તો પ્રદેશ ન ઘૂમે, લોકો ઘૂમે, એટલે લક્ષ્યાર્થ થયો ગુજરાતના લોકો.
બરાબર.
અહીં મુખ્યાર્થ પ્રદેશ અને લક્ષ્યાર્થ લોકો વચ્ચે કયો સંબંધ કહેવાય?
અહીં આઘા આધે ભાવનો સંબંધ છે, જેને શાસ્ત્રમાં આશ્રયાશ્રય ભાવ કહે છે. પ્રદેશ એ લોકોનો આધાર છે, લોકો પ્રદેશ પર આશ્રિત છે.
આશ્રયાશ્રય ભાવ, બરાબર. અને પેલું છત્રીણાયાંતિ વાળા ઉદાહરણમાં?
એમાં મુખ્યાર્થ ફક્ત છત્રીવાળાઓ અને લક્ષ્યાર્થ છત્રીવાળા અને તેમની સાથેના છત્રી વગરના વચ્ચે સાથે હોવાનો એટલે કે સાહચાર્ય સંબંધ છે, કારણ કે તેઓ સાથે જઈ રહ્યા છે.
સાહચાર્ય. અને જો કોઈ કવિ નર્મદ માટે કહે, નર્મદ તો ગુજરાતનો સિંહ હતો.
હા, આ પણ સારું ઉદાહરણ છે.
અહીં સિંહ એટલે પેલું ચોપકું પ્રાણી, એ મુખ્યાર્થ, પણ નર્મદ કઈ પ્રાણી નહોતો.
ના,
અહીં લક્ષ્યાર્થ છે સિંહ જેવો શૂરવીર અને નિર્ભય નર્મદ. તો મુખ્યાર્થ સિંહ પ્રાણી અને લક્ષ્યાર્થ શૂરવીર નર્મદ વચ્ચે સમાનતાનો સંબંધ થયો.
બરાબર. અહીં સાદૃશ્ય એટલે કે સમાનતાનો સંબંધ છે. સિંહના ગુણો શૂરવીરતા નિર્ભયતા નર્મદમાં જોવામાં આવે છે.
અને વિપરીત લક્ષણામાં પેલું ધન્યતારી બહાદુરીને એમાં?
ત્યાં તો સ્પષ્ટ છે, મુખ્યાર્થ બહાદુરી અને લક્ષ્યાર્થ ડરપોકપણું વચ્ચે વિરોધ એટલે કે વૈપરીત્યનો સંબંધ છે.
ઓકે.
કહેવાનો સાર એ છે કે મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે આવા કોઈક સ્થાપિત સંબંધ, જેમ કે સામીપ્ય, આશ્રયાશ્રય ભાવ, કાર્યકારણ ભાવ, તાત્કર્મ્ય એટલે કે એનું જ કામ કરવું, સાહચાર્ય, સાદૃશ્ય, વૈપરીત્ય વગેરે હોવો જ જોઈએ. આ થઈ લક્ષણા માટેની બીજી અનિવાર્ય શરત, તદયોગ.
સ્પષ્ટ થયું. મુખ્ય અર્થમાં બાધા અને મુખ્યાર્થ લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ. હવે ત્રીજી શરત પર આવીએ, રૂઢી અથવા પ્રયોજન. ધારો કે પહેલી બે શરતો સંતોષાય છે, મુખ્ય અર્થ બંધ નથી બેસતો અને બીજો સંભવિત અર્થ મૂળ અર્થ સાથે સંબંધ પણ ધરાવે છે, તેમ છતાં લક્ષણા ત્યારે જ યોગ્ય ગણાય જો આવો લાક્ષણિક પ્રયોગ ભાષામાં પરંપરાગત રીતે સ્વીકારાઈ ગયો હોય, એટલે કે રૂઢી હોય, અથવા તો બોલનારે કોઈ ખાસ હેતુ સિદ્ધ કરવા, કોઈ ચોક્કસ અસર ઊગી કરવા માટે સભાનપણે કર્યો હોય, એટલે કે પ્રયોજન હોય.
હા,
જો આ ત્રીજી શરત ન હોય તો ભાષા વ્યવહાર અશક્ય બની જાય. દરેક જણ પોતાની મરજી મુજબ શબ્દોના ગૌણ અર્થ લેવા લાગે.
તમે સાચું કહી રહ્યા છો. આ ત્રીજી શરત ભાષામાં વ્યવસ્થા અને સ્પષ્ટતા જાળવવા માટે અત્યંત જરૂરી છે. રૂઢિ એટલે શું? રૂઢિ એટલે એવા લાક્ષણિક પ્રયોગો જે પેઢી દર પેઢી વપરાતા આવ્યા હોય અને ભાષાના સહજ અંગ બની ગયા હોય. એટલા સહજ કે આપણને ઘણીવાર ખ્યાલ પણ નથી આવતો કે અહીં લક્ષણા વપરાઈ રહી છે.
જેમ કે
સ્ત્રોતમાં આ માટે ફાનસ સળગ્યું જેવું રોદિંદુ ઉદાહરણ છે. વિચાર કરો, શું આખું ફાનસ સળગે છે? કાચ પતરું બધું?
ના ના, ખાલી વાટ સળગે.
બરાબર, સળગે તો એની અંદર રહેલી વાટ, પણ આપણે બોલચાલમાં ક્યારે ફાનસની વાટ સળગી એમ નથી કહેતા, ફાનસ સળગ્યું એમ જ કહીએ છીએ. કેમ? કારણ કે આ પ્રયોગ રૂઢ થઈ ગયો છે, પરંપરાથી ચાલ્યો આવે છે. મમ્મટે આવું એક શાસ્ત્રીય ઉદાહરણ કર્મણી કુશલહ આપ્યું છે.
કર્મણી કુશલહ એટલે કામમાં કુશળ.
એમાં રૂઢી ક્યાં આવી?
એમાં એવું છે કે કુશળ શબ્દનો મૂળ પ્રાચીન અર્થ હતો કુશ નામનું ઘાસ લાવવામાં નિપુણ.
કુશ એ યજ્ઞ વગેરે માટે વપરાતું પવિત્ર ઘાસ છે અને એને તોડીને લાવવાનું કામ ચોકસાઈ માંગી લેતું હતું.
અચ્છા,
આજે આપણે કુશળ કહીએ ત્યારે પેલું ઘાસ યાદ પણ નથી આવતું.
આ તો બહુ રસપ્રદ વાત છે. તો આ થઈ રૂઢી. હવે પ્રયોજનનો અર્થ શું? એ રૂઢીથી કઈ રીતે જુદું પડે?
પ્રયોજન એટલે વક્તાનો કોઈ ચોક્કસ હેતુ, કોઈ ખાસ અસર નિપજાવવાની ઈચ્છા. રૂઢીમાં પ્રયોગ પરંપરાગત હોય છે, એની પાછળનો મૂળ હેતુ કદાચ ભૂલાઈ ગયો હોય, જ્યારે પ્રયોજનમાં વક્તા સભાનપણે જાણી જોઈને મુખ્ય અર્થ છોડીને લાક્ષણિક અર્થ વાપરે છે. શા માટે? કારણ કે તેને મુખ્ય અર્થમાં જે વાત નથી કહી શકાતી તેવી કોઈક વિશેષતા, કોઈક વધારાનો ભાવ લક્ષ્યાર્થ દ્વારા સૂચવવો છે.
કોઈ ખાસ ઇફેક્ટ માટે?
હા, બરાબર. સામાન્ય રીતે પ્રયોજન એ હોય છે કે મુખ્ય અર્થ સાથે સંકળાયેલા જે ગુણધર્મો, ભાવો કે સૂચિતાર્થો છે તેને લક્ષ્યાર્થ પર આરોપિત કરીને વધુ સ્પષ્ટ, વધુ તીવ્ર બનાવવા. આપણે ફરીથી ગંગાયામ ઘોષહનું ઉદાહરણ જોઈએ. બોલનાર સીધે સીધું ગંગા તટે ઘોષ એટલે કે ગંગા કિનારે વાસ એમ કહી શકતો હતો, ભાષાકીય રીતે સાચું જ હતું.
હા, કહી જ શકતો તો.
પણ ગંગા પર વાસ એમ કહેવા પાછળનું પ્રયોજન શું, હેતુ શું? હેતુ એ છે કે ગંગા નદી સાથે જે પવિત્રતા અને શીતળતાના ભાવો ભારતીય સંસ્કૃતિમાં જોડાયેલા છે, તે ભાવો પેલા કિનારા પરના વસવાટમાં પણ છે એવી તીવ્ર પ્રતીતિ કરાવવી. સ્ત્રોત, જેને શૈત્ય પાવનત્વાદીની અતિશયતા કહે છે, એટલે કે શીતળતા, પવિત્રતા વગેરે ગુણોની અધિકતા, એની તીવ્રતા સૂચવવી, તે અહીં પ્રયોજન છે. એ ભાવ સીધું કિનારા પર કહેવાથી એટલી તીવ્રતાથી નથી આવતો.
ઓહ, હવે સમજાયું. એટલે મારું ઘર રસ્તા પર છે એમ કહેવા પાછળનું પ્રયોજન કદાચ ઘર રસ્તાની એકદમ નજીક છે, સહેલાઈથી મળી જાય એમ છે, એ નજીકપણાની અતિશયતા બતાવવાનું છે.
હા, શક્ય છે.
છત્રીવાળાઓ જાય છે એમાં કદાચ એ સમૂહમાં છત્રીવાળાઓનું પ્રાધાન્ય સૂચવવાનું પ્રયોજન હોઈ શકે.
બરાબર.
અને પેલા કટાક્ષવાળા ઉદાહરણમાં ધન્ય તારી બહાદુરીને, એમાં બાળકનું ડરપોકપણું વધુ સ્પષ્ટતાથી, વધુ ધારદાર રીતે ઉજાગર કરવાનું પ્રયોજન છે. સીધું તું ડરપોક છે કહેવા કરતા કટાક્ષમાં કહેવાથી એ વાત વધુ ચોટદાર બને છે.
બરાબર, સમજ્યા. આ પ્રયોજન જ લક્ષણાને વધુ અર્થસભર અને ભાવવાહી બનાવે છે. અને સ્ત્રોતમાં એક રસપ્રદ મુદ્દો એ પણ ઉઠાવવામાં આવ્યો છે કે કદાચ જે પ્રયોગો આજે આપણને રૂઢ થયેલા લાગે છે, જેમ કે પેલું કુશળવારું, એમની શરૂઆત પણ કોઈક સમય કોઈક પ્રયોજનથી જ થઈ હશે. સમય જતાં એ મૂળ પ્રયોજન કદાચ વિસરાઈ ગયો હોય, લોકો ભૂલી ગયા હોય, અને પ્રયોગ ફક્ત રૂઢિ તરીકે ચાલુ રહ્યો હોય. આ દ્રષ્ટિએ જોઈએ તો મૂળભૂત રીતે દરેક લક્ષણા ક્યાંક ને ક્યાંક પ્રયોજનમાંથી જ જન્મી હોઈ શકે છે. શરૂઆતમાં બધી પ્રયોજન વતી જ હોય.
આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. ભાષા કેવી રીતે જીવંત રહે છે અને વિકસે છે એનો પણ ખ્યાલ આપે છે. હવે સ્ત્રોતમાં એક સૈદ્ધાંતિક ચર્ચા પણ છે. મમ્મટ અને એમના જેવા બીજા આચાર્ય વિશ્વનાથ લક્ષણાને શબ્દની મૂળભૂત કે સ્વાભાવિક શક્તિ નથી ગણતા. શબ્દની એક મુખ્ય સ્વાભાવિક શક્તિ તો અભિધા છે, જે તેનો સીધો કોષગત અર્થ આપે છે.
હા, અભિધા એ મુખ્ય શક્તિ છે.
પણ લક્ષણાને તેઓ આરોપિત ક્રિયા કે સંસ્કૃતમાં અર્પિતા શક્તિ કહે છે. આ આરોપિત એટલે શું? એનો મતલબ શું થાય?
આરોપિત એટલે જેના પર આરોપ કરવામાં આવ્યો હોય, જે બહારથી લાદવામાં આવ્યું હોય, જે સ્વાભાવિક ન હોય. મમ્મટ અને વિશ્વનાથનો મત એ છે કે લક્ષણા શબ્દની પોતાની અંદર રહેલી કુદરતી શક્તિ નથી, અભિધા જેવી નથી. શબ્દ તો પહેલાં પોતાની અભિધા શક્તિથી પોતાનો મુખ્ય અર્થ જ રજૂ કરે છે, એ એનું પહેલું કામ છે. પણ પછી જ્યારે સાંભળનાર કે વાંચનારને સમજાય છે કે આ મુખ્ય અર્થ અહીં બંધ બેસતો નથી, એટલે કે મુખ્ય અર્થ બાદ થયો, ત્યારે જ અને માત્ર ત્યારે જ તે અન્ય શરતો, એટલે કે તદ્યોગ અને રૂઢિપ્રયોજનને આધારે મુખ્યાર્થ સાથે સંબંધિત એવો બીજો અર્થ, એટલે કે લક્ષ્યાર્થ ગ્રહણ કરે છે.
એટલે એ સીધી શક્તિ નથી?
ના, આ બીજો અર્થ શબ્દમાંથી સીધો નથી ટપકતો, પણ મુખ્યાર્થ નિષ્ફળ ગયા પછી એક માનસિક પ્રક્રિયા દ્વારા શબ્દ પર આરોપિત કરવામાં આવે છે, એટલે એને આરોપિત અથવા અર્પિતા કહ્યું. વિશ્વનાથે એટલે જ તેને સ્વાભાવિક નહીં, ઈશ્વર દ્વારા નહીં પ્રગટ કરાયેલી શક્તિ કહી છે. તે અભિધા પછી અને તેના આધારે ઉદ્ભવતી ગૌણ પ્રક્રિયા છે.
પણ શું બધા વિદ્વાનો આ આરોપિત શક્તિના વિચાર સાથે સહમત છે? લક્ષણાને શબ્દની શક્તિ ભલે આરોપિત ગણવી જોઈએ કે પછી એ કંઈક બીજું છે?
અહીં મતભેદ રહેલો છે, અને સ્ત્રોતમાં આધુનિક વિદ્વાન શ્રી સુરેન્દ્રનાથ દાસગુપ્તના વિચારનો ખાસ ઉલ્લેખ છે, જે આ પરંપરાગત મતથી જુદા પડે છે.
શું કહે છે દાસગુપ્ત?
દાસગુપ્ત લક્ષણાને શબ્દની શક્તિ ભલે સ્વાભાવિક હોય કે આરોપિત માનવા તૈયાર નથી.
ઓહ, તો પછી એ શું છે?
તેમનું માનવું છે કે આ શબ્દમાં રહેલી કોઈ શક્તિનો પ્રશ્ન જ નથી, આ તો સંપૂર્ણપણે સાંભળનાર કે વાંચનારની અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા તેના પોતાના પૂર્વઅનુભવ, જગત વિશેના જ્ઞાન અને જે તે પરિસ્થિતિના સંદર્ભ પર આધાર રાખે છે. જ્યારે કોઈ ગંગામાં વાસ એવું સાંભળે, ત્યારે તેને પોતાના અનુભવથી ખબર છે કે નદીના વહેતા પાણીમાં વસવાટ કરવો અસંભવ છે. એને કોઈ શબ્દશક્તિની જરૂર નથી એ સમજવા.
હા, એ તો સામાન્ય જ્ઞાન છે.
એટલે તે વિચારે છે કે બોલનાર જરૂર કંઈક બીજું કહેવા માગે છે. પછી તે બોલનારનો ઈરાદો, સંદર્ભ અને મુખ્યાર્થ સાથેના સંભવિત સંબંધો, જેમ કે નજીકતા, વિચારીને ગંગા કિનારે વસવાટ કે કદાચ સંદર્ભ એવો હોય તો ગંગામાં તરતી નાવડીમાં વસવાટ એવો બંધ બેસતો અર્થ પોતે તારવે છે. દાસગુપ્તના મતે આ શ્રોતાની બુદ્ધિ અને અનુભવનું પરિણામ છે, શબ્દની કોઈ શક્તિનું નહીં, એ અર્થઘટન છે.
આ તો બિલકુલ અલગ દ્રષ્ટિકોણ થયો. તો આ બે મતોમાંથી કોને વધુ સ્વીકારે ગણવો, લક્ષણા શબ્દની શક્તિ છે કે પછી આપણી સમજણની પ્રક્રિયા, શું કહેવું?
આ એક જટિલ પ્રશ્ન છે અને એનો કોઈ એક સીધો જવાબ કદાચ નથી. મમ્મટ અને વિશ્વનાથ જેવા પરંપરાગત આચાર્યો પણ સ્વીકારે છે કે લક્ષણા અભિધા જેટલી સ્વાભાવિક નથી, એ ગૌણ છે. પણ ભાષાના અને અર્થના શાસ્ત્રીય વિશ્લેષણ માટે અને એ હકીકતને ધ્યાનમાં રાખીને કે અંતે તો અર્થ શબ્દ દ્વારા જ સંકેતિત થાય છે, શબ્દ જ નિમિત્ત બને છે, તેઓ તેને શબ્દ પર આરોપિત શક્તિ તરીકે વર્ગીકૃત કરે છે. આ વર્ગીકરણ શાસ્ત્રીય ચર્ચા અને સમજણ માટે એક માળખું પૂરું પાડે છે.
એક સિસ્ટમ માટે જરૂરી છે.
હા, બીજી બાજુ દાસગુપ્તનો મત વધુ મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ લાગે છે, કારણ કે તે અર્થઘટનમાં શ્રોતાના અનુભવ અને સંદર્ભની ભૂમિકા પર ખૂબ ભાર મૂકે છે, જે વાસ્તવિકતાની નજીક છે. જો કે સ્ત્રોત એ પણ નોંધે છે કે દાસગુપ્ત જ્યારે કહે છે કે શ્રોતા એકથી વધુ અર્થ તારવી શકે, કિનારો કે નાવડી, તેવું વ્યવહારમાં ભાગ્ય જ બને છે, કારણ કે સંદર્ભ સામાન્ય રીતે અર્થને સ્પષ્ટ કરી દેતો હોય છે. તેથી શાસ્ત્રીય પરંપરામાં લક્ષણાને ભલે આરોપિત શબ્દશક્તિ ગણવામાં આવે છે અને તે ભાષાના ઊંડાણભર્યા અભ્યાસ માટે ઉપયોગી છે, પણ દાસગુપ્તનો મત પણ વિચારવા જેવો છે.
બરાબર. તો આજના વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે લક્ષણા એ ભાષાની એવી ક્ષમતા છે જે આપણને શબ્દોના બંધિયાર કોષગત અર્થોથી મુક્ત કરીને વધુ ઊંડા, સૂક્ષ્મ અને સંદર્ભોચિત અર્થો સુધી લઈ જાય છે. પણ આ જાદુ એમનેમ નથી થતો, એ ત્યારે જ કામ કરે છે જ્યારે મમ્મટની પેલી ત્રણ શરતો પૂરી થાય, મુખ્ય અર્થમાં કોઈક પ્રકારની બાધા હોય, મુખ્ય અર્થ બાદ લેવામાં આવનાર ગૌણ અર્થનો મુખ્ય અર્થ સાથે કોઈ તાર્કિક સંબંધ હોય, તદયોગ અને આવા પ્રયોગ પાછળ કાં તો લાંબા સમયની પરંપરા હોય, રૂઢિ અથવા કોઈ ચોક્કસ હેતુ હોય, પ્રયોજન.
બિલકુલ. અને આ આખી ચર્ચા આપણને એ પણ શીખવે છે કે ભાષામાં અર્થ કોઈ સ્થિર જડ વસ્તુ નથી. એવું નથી કે શબ્દનો એક જ અર્થ હોય ને બસ. અર્થ એ માત્ર શબ્દમાં નથી, પણ શબ્દ, સંદર્ભ, બોલનારનો ઈરાદો, સાંભળનારની સમજ અને તેના પૂર્વ અનુભવો વચ્ચેની એક જીવંત અને ગતિશીલ પ્રક્રિયામાંથી નિપજે છે. લક્ષણા એ શબ્દની પોતાની જ શક્તિ છે કે પછી આપણી અર્થ તારવવાની શક્તિનું પ્રતિબિંબ છે, એ પ્રશ્ન પોતે જ ખરેખર વિચારવા જેવો છે. અને એ જ તો ભાષાની જીવંતતા છે. તે આપણને યાદ અપાવે છે કે ભાષા માત્ર માહિતીનું આદાન પ્રદાન કરવાનું સાધન નથી, પણ અનુભવો, ભાવો અને સૂક્ષ્મ અર્થછાયાઓને વ્યક્ત કરવાનું એક કેટલું સમૃદ્ધ માધ્યમ પણ છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.